એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત વાર્તાકાર રમેશ ર દવેની વાર્તા શબવત, ઓડિયો પઠન અનિતા પાદરિયા. જલ્પુના પપ્પાએ એની બે સાથળ વચ્ચે એમનો પગ દબાવીને મૂક્યો અને તરત એને અણસાર આવી ગયો. આજ એમને પ્રમોશન મળ્યું છે, ઉજવ્યા વિના નહીં છોડે. સાથોસાથ એને યાદ આવી ગયા એમના સાહેબ. કોઈક ફિલ્મમાં જોયું હતું એવું મજાનું ફાર્મ હાઉસ, એની અગાસી, ગરમ ઠંડા પાણીના બબ્બે ફુવારા અને એક આખી ભીતે કાચ લગાડેલો મગમગતો બાથરૂમ, ને ઘેરાયેલા પહેલા વરસાદની એ રાત. આખું અઠવાડિયું આ બધું યાદ આવતું રહ્યું છે અને એટલે તો સ્લીપિંગ પિલ્સની બોટલોય એમને એમ પડી રહી છે. એ ગયો રવિવાર હતો. બધું ફિલ્મના ફ્લેશબેક દ્રશ્યોની જેમ યાદ આવે છે અને અંદર ધૂળની ડમરી ચડાવતી આંધી, તળાતળ તૂટી પડતું જોરદાર ઝાપટું ને પછી ધીમે ધારે વરસીને ધરતીને અમી અમી કરી દેતો વરસાદ વરસ્યા કર્યો છે. જલ્પુના પપ્પાએ પહેલ વહેલી એ વાત કરી ત્યારે એ છડી મરી હતી. એમને 100 માણસની એમની ઓફિસમાં નાના સાહેબનું પ્રમોશન મળે એમ હતું. અને એની સારું જ્યારે એમણે કહ્યું કે સાહેબને તો ખુશ તો કરવા જ પડે ને, ત્યારે એને થઈ આવ્યું કે દોડતી જઈને સાહેબનો ટોટો પીસી નાખે. પણ વળતી પડે જ સમજાઈ ગયું હતું કે આવા વિચારો હંમેશા વાંજિયા રહેવા જ જન્મતા હોય છે. એને એમ તો થયું જ હતું કે પોતે સ્ત્રી અને એમાં પાછી આવી રૂપાળીને ભણેલ ગણેલ સ્ત્રી ન હોત તો કેવું સારું હતું. જલ્પુના પપ્પાએ તો કાલાવાલા કરવા માંડ્યા હતા. એને આવા માણસની ઘરવાળી હોવા અંગે નફરત થઈ આવી હતી. પાછું એ નફરતના માર્યા જ એણે નક્કી કરી લીધું હતું કે એ એમને એકવાર પ્રમોશન તો અપાવશે જ અને એ પતી જાય પછી પોતે પોતાનો માર્ગ કરી લેશે. એને એમ કરતા પણ રોકવાનું હતું, ખબર જ કોને પડવાની હતી. મરવાના કંઈ એક બે રસ્તા જ ઓછા છે? પછી જલસા કરે જલ્પુના પપ્પા અને એમનું પ્રમોશન. સાલા હલકટ જેવા સાહેબો, એવો જ નમાલો એમનો ચમચો પોતાની બૈરીને. પણ તરત એને થયું હતું કે એક કદાવર જમદૂત જેવા માણસ સાથે એક પથારીએ સી રીતે સુવાશે. એ દ્રશ્યની કલ્પના કરતાં જ એને લાગ્યું કે એની છાતીએ બે ડુંગરો વચ્ચેની ખીણમાં ગરોળી ચડી ગઈ છે ને એ થથરી ઉઠી. પણ કાંઈ નહીં, પડશે એવા દેવાશે, બહુ થશે તો મળદું થઈને પડી રહીશ. એને થશે કે મળી હતી કોઈક માથાની. જો કે આવા રાક્ષસોને તો તમે જીવતા હો કે મરેલા કાંઈ ફરક પડતો નથી. એમને તો ગીધડાની જેમ મળદું તો મળદું, ચૂંથવા જોઈએ તે જોઈએ. એકવાર એને જેમ કરવું હોય એમ કરી લે ને જલ્પુના પપ્પાને પ્રમોશન આપી દે, પછીનું તો બધું નક્કી જ છે ને. આ બાજુ એમના પ્રમોશનનો ઓર્ડર ને આ બાજુ સ્લીપિંગ પિલ્સની સીસી. પડખે સૂતેલા જલ્પુના પપ્પાનો સડવડાટ વધતો જતો હતો. આંગળા આમ તેમ રખડવા માંડ્યા હતા અને નખ વાગતા હતા. એને ત્રાસ થતો પણ આજે ના પડાય એમ નહોતું. એ આંખો મીચી ગઈ. જલ્પુના પપ્પાએ ગાઉનની દોરી ખેંચી. સાહેબે જમી લીધા પછી કબાટમાંથી નવો નક્કોર પણ ધોઈને ઇસ્ત્રી કરાવેલો આ ગાઉન આપતા કહ્યું હતું, ડાબી તરફનું બહારનું બાથરૂમનું છે, તમારે નહાવું હોય તો ટબ ભરેલું છે, શાવરના નોબની તો તમને ખબર હશે જ. મન તો થઈ ગયું હતું કે કહી દઉં, નથી નહાવું લે તારા બાથરૂમમાં, ભલે તને ગંધાય પરસેવો મારો. સાલા બેસરમ. પણ પછી મનને વારી લીધું હતું. ખાંડિયાણામાં માથું મૂક્યા પછી વહેલું શું ને મોડું શું, ને વળી સાંભેલું સોનાનું હોય કે રૂપાનું, એથી શો ફેર પડવાનો હતો. નહાઈ લઈશ તો આ ઉકળાટ તો મટી જશે. એ અંદર ગઈને સુગંધથી તરબતર થઈ ગઈ. બાથરૂમ કોઈ રાજરાણીનો હોય એવો સજાવેલો હતો. સ્કાય બ્લુ કલરનું છલોછલ ભરેલું ટબ, એની ઉપર બે ટેલિફોન સાવર્સ, સામી આખી ભીતે આઈનો અને બધી દિવાલે બબ્બે લાઈટ. હાથ બોળ્યો તો પાણી કોકરવરણું હુંફાળું હતું. એને થયું નાહી તો લઉં જ. એક પછી એક કપડાં કાઢીને લાકડાની કોતર કામવાળી ખીલીએ ટાંગતી ગઈ. એકવાર એણે સીલિંગ સુધી ઊંચા આઈનામાં પોતાના શરીરને જોયું. આમ આખું ઉઘાડું શરીરે જિંદગીમાં પહેલીવાર જ જોતી હતી. ફરી પાણીમાં હાથ બોળ્યો ને ધીમી રહીને માછલી પાણીમાં સરકી જાય એમ એ ટબમાં સરી ગઈ. પછી યાદ આવ્યું, પહેલાં સાબુથી નિરાતે નહાઈ લેવું જોઈએ. ઘસી ઘસીને 2 વાર સાબુથી નહાઈ, માથું એમ ચોળ્યું, સાબુ વિદેશી લાગે છે. ફરીવાર ટબમાં બેસતા પહેલાં દર્પણમાં જોવાઈ ગયું, શરીર પર મોહી જવાયું, માથા પરનો સાવર ખોલ્યો. ઠંડા પાણીનો છંટકાવ ગમ્યો. બહાર નીકળી આમ તેમ ફરી પાણી નીતરતા શરીરને નિરાંતે નીરખ્યું. આ શરીર જ બધું કરાવે છે ને, એને થઈ આવ્યું. સામે અલમારીમાં હતા એ બધા જ પાવડર સૂંઘી જોયા. પછી લેવેન્ડર છાંટી ગાઉન પહેર્યો. પહેલાં થયું પેન્ટી પહેરું, પણ પછી ન જ પહેરી. નહાયા પછી પહેરેલું કપડું એ ફરી નથી પહેરી શકતી. પાણી જેવા કાપડનો ગાઉન પહેરી એ એકલી એકલી શરમાઈ. આ તે ઢાંકે છે કે ઉઘાડે છે? માણસ આવું અધૂરું જુએ તો ન ઉશ્કેરાતો હોય તોય ઉશ્કેરાય. દરવાજે ટકોરા પડ્યાને સંભળાયું, મેં આઈ કમિન મેડમ. એ તાલુકાના ગામમાં આવેલી કોલેજમાં બસ ન મળતા મોડી પડતી ત્યારે ક્લાસરૂમના દરવાજે ઊભી રહી મિસિસ મહેતાને આમ જ પૂછતી. એને થયું કે ધડામ કરતુકને બારણું ખોલીને ના પાડી દે, પણ હાથે એનું કીધું ન કર્યું. હળવેકથી સ્ટોપર ખસેડી, બારણું ખોલી ઊંડો શ્વાસ લઈ સાહેબે કહ્યું હતું, મને ખબર હતી કે તમે લવેન્ડર જ વાપરશો, મને પણ એ જ ગમે છે. પણ હવે એક રિક્વેસ્ટ કરું, સેન્ટ હું મારી પસંદગીનું લગાવી દઉં, અથવા તમને ન ગમે તો તમે જાતે સ્પ્રે કરી લો. આ પસંદગી મારી, બરાબર? એણે સ્પ્રે પણ સાહેબને જ કરવા દીધો. એટલું જ નહીં, એમણે હાથ પકડીને ઊંચો કરી બગલમાં સ્પ્રે કર્યો ત્યારે થયું ય ખરું. સારું થયું ને હમણાં જ સફાઈ કરી લીધી હતી, નહીં તો એમને કેવું ગંદુ લાગતે. પછી એ હસી પડી પોતાની જાત ઉપર. હમણાં તો કહેતી હતી નથી નહાવું, ભલે મારો પરસેવો ગંધાય તને. એનું આમ અચાનક હસી પડવું અને સાહેબના ચહેરે ઝીલાયું હતું. એ લંબાવેલા હાથે એનો હાથ એમના હાથમાં મુકાઈ એની રાહ જોતા ઊભા હતા. એણે પહેલીવાર આ કદાવર ક્લીન સેવ્ડ માણસ માટેનો પૂર્વાગ્રહ ઓગળતો અનુભવ્યો. ધીમે પગલે એનો હાથ સાહીને એ દાદર પર દોરી ગયા. ક્યાંય કશી ઉતાવળ અધીરાઈ નથી. પગલે પગલું સાથે માંડતા રહ્યા. ઉપર અગાસીમાં સરસ પવન હતો. દૂર ક્યાંક મોસમનો પહેલો વરસાદ વરસતો હતો. એના મનની આંધી જાણે નિરાતે નહાય પછી સમી રહી હતી. એના ફરફર ઉડતા વાળને એમણે સલુકાઈથી કાન પાછળ વાળ્યા. પછી દૂરના વાદળ જોતા શાંત ઊભા રહ્યા. ચોતરફના અંધકારમાં એ હવે માણસ શું કરે છે એની રાહ જોતી ઊભી રહી. કોણ જાણે આ સ્થળ, આ પ્રસંગ અને આ માણસ, બધું અપરિચિત હોવા છતાં કશું અજાણ્યું અજુગતુંય લાગતું નથી. સાહેબ તો ઊભા છે વર્ષોથી રાહ જોતા હોય એમ, સાવ સ્થિર અને અબોલ. એમને માટેના ભય અને નફરત તો કદાચ પેલા ટબમાં જ ધોવાઈ ગયા છે જાણે. કશું પીવું છે? આઈ મીન કંઈક સોફ્ટ. ફાવે તો પાઇનેપલ જ્યુસ. એને આમ પૂછાવું ગમ્યું, ના ન પાડી શકાય. એમણે બરસાતીમાં જઈને બેલ વગાડી. નોકરને કહ્યું, એ પૂરી અદબ સાથે એની સામે ઊંચી આંખે જોયા વિના ટ્રે મૂકી ગયો. બધું જાણે તૈયાર જ હતું. એણે ટ્રેમાંથી ગ્લાસ આપતા કહ્યું, તમને આદત હોય તો તમારું પીણું, મને વાંધો નથી. નો થેન્ક્સ અ લોટ, હું અમસ્તો એકલો હોઉં તો લઉં છું, પરમિટ હોલ્ડર છું, પણ કોઈ સાથે હોય તો અદબ પણ કરી શકું છું. પણ તમને પાઇનેપલ ગમે તો છે ને? એ મૂંગી રહી. એકવાર જલપુના પપ્પા એમના ભાઈબંધોની મરદાના પાર્ટીમાંથી કંઈક પીને આવેલા. ચડે એટલું તો કદાચ પીવા મળ્યું નહીં હોય, પણ નવો બાવો વધુ રાખ જોડે એમ ઠાટતો એવો કરેલો જાણે ચિક્કાર ન હોય. કપડાં બદલવાની કે બ્રશ કરવાની દરકાર કર્યા વિના સીધા મંડ્યા હતા ખૂંદવા. એમની આ જ તકલીફ, અધીરાઈ તો એમની જ. હુક કે બ્રાની ક્લિપ ખોલતાય તોડી નાખે ને દરરોજ નખ ઉજરડાતો કોને ગમે. વળી પાછું લાંબી ઇનિંગ તો રમી ન જાણે. પોતે હંમેશા અધવચાળે અંતરિયાળ રહી જતી ને એ તો રેતીનું પોટલું વળતી પડે. તમે કંઈક વિચારમાં ખોવાઈ ગયા? હું સમજુ છું, આમ આ રીતે કોઈને ન ફાવે. તમે એમ કરો, ચેન્જ કરી આવો, હું બહાર કાર પાસે રાહ જોઉં છું, કહેતા સાહેબ ઊભા થયા. પણ એ તો એમની સામે જોતી બેસી જ રહી. ના, એવું નથી, પણ આગલી મિનિટે તમે અહીં આ અગાસીમાં ન હતા, તેથી જ કહું છું. આ તો સરખા ભાગે ભોગવવાનું સુખ. તમે નારાજ હો એ મને ન ગમે. આટલા મોડા ઘરે ન જવું હોય તો કંઈ નહીં, ચાલો બાજુનો રૂમ ખોલી દઉં છું, સૂઈ જાઓ. હું તો થોડું વાંચીશ, તમારી કંપની સાચે જ પ્લેઝન્ટ છે, પણ આભાર નહીં માનું. એને થયું, આ માણસ અંદરથી બોલે છે કે પછી વિવેક કરે છે? પણ સાહેબ તો ઊભા જ હતા. એણે હાથ પકડી પસવારી પાસે બેસાડ્યા. કહ્યું, ના સાચે જ એવું નથી. અહીં આવી ત્યારે જો કે મૂડ ખરાબ હતો, પણ હવે રિયલી એવું કંઈ નથી. એમ હોત તો હું બાથરૂમની સ્ટોપર જ ન ખોલત ને. લો, તમે જ્યુસ લો. ના એમ નહીં, આ તમારામાંથી પાવ તો. એ લગભગ અચકાઈ ગઈ. બધું સાવ અણધાર્યું બને જતું હતું. તોય મધ ભર્યું જોઈ ગ્લાસ લંબાવ્યું. સાહેબે સહેજ ઝૂકી નાનો સરખો ઘૂંટ ભરી એને ઓફર કરી. બાકી જ્યુસ એ એક જ ઘૂંટમાં પી ગઈ. પછી હળવે રહી સાહેબના ખભે માથું ટેકવી દીધું. બધું કોમળ, નાજુક અને નર્યું હુંફાળું હુંફાળું કેમ લાગતું હતું. અહીં આવવા નીકળી ત્યારે તો શોફર પર કોઈ ગેંગ લીડરના મુસ્ટંડાટ જેવો લાગતો હતો. મનમાં દહેશત હતી કે બધું આગ આગ હશે, પણ આ તો નીકળ્યું બધું સબ જ બાગ બાગ. એના કપાળ પર, ગાલ પર અને ગરદનની રોમાવલી પર લાંબી ભારે અને રૂવાદાર આંગળીઓ ફરતી હતી. એના હોઠ હવે એ આંગળીઓના સ્પર્શ માટે આતુર કંપતા હતા. પણ સાહેબ પૂરા સંયત હતા. એ પહેલીવાર કોઈ પુરુષને આટલો તટસ્થ જોતી હતી. નવલકથામાં, ફિલ્મોમાં અને નાટકોમાંય એનું અસલી વરુનું મોઢું છતું થઈ જતું, પણ સાહેબ તો જાણે સામે પાર પહોંચી ગયા છે. સહેજ પણ લઈ ચૂક્યા વિના એમનો હાથ ફરતો રહ્યો, ફરતો જ રહ્યો. અચાનક એણે ઊભા થઈ સાહેબના ગળે હોઠ ટેકવી દીધા. હવે સંચારનો વિસ્તાર થયો, પણ રિધમ અતૂટ રહ્યો. એની આંખો બંધ હતી. એમણે વાળનો ચોટલો ખોલી નાખ્યો. વિખરાયેલા વાળની સુગંધ એમણે ઊંડે સુધી જાણે ભરી લીધી. એને પોતાના કાળા ઘાટા અને નીતપ ઢાંકી દેતા વાળ માટે પહેલીવાર આવું ગૌરવ અનુભવાયું. સરસ છે નહીં, એનાથી બોલાઈ જવાય. હા, તમારા વાળ બહુ સમયથી મને ગમે છે. તમને પણ એ ગમે છે એ જાણી વિશેષ આનંદ થયો. કંપ ધીમે ધીમે ઓસર્યો. એ નિરાતે થાંભલાને અઢેલીને બેઠેલા સાહેબનો આછોતરો ટેકો દઈને બેઠી. એનું પોતાનું અહીં આમ હોવું એ જાણે ધુમ્મસ પારનું જગત જણાયું. પોતાની આવી મનસ્થિતિ અને મનોભાવને આમ મનોમન આ રીતે શબ્દબદ્ધ કરતા એ ખુદ નવાઈ પામી. આ પ્રકારે તો કોલેજ છોડ્યા પછી વિચાર્યું જ નથી. મનનો ભાવ આમ સાર્થક શબ્દોમાં કેમ અનાયાસ ઢળી જાય છે. અને કોલેજના દિવસો યાદ આવ્યા. મિસિસ મહેતા મેઘદૂત ભણાવતી વેળા કહેતા, પ્રણયનો નવ્ય અનુભવ તમારી આસપાસ એક નિરાળું વિશ્વ રચી દે છે. એ વેળા મન પ્રાણ નવા ક્લેવર ધરે છે કદાચ. જલ્પુના પપ્પા હવે લગભગ અડધા પોણા ઉપર આવી ગયા હતા. એ જ ફૂફાળા મારતા ફોયણામાંથી વછૂટતો ગરમાગરમ શ્વાસ, તમાકુની તેજ ગંધ, એણે આ ઘર પથારીને દાઢીના ખૂપરાવાળા જલ્પુના પપ્પાને ભૂલી જવા કર્યું. સાહેબ ધીમે રહીને એનું મોં એમની પોચી હથેળીમાં લઈ ઊંચું કરી ધ્યાનથી જોયું. પછી એની આંખો પર આછોતરા હોઠ મૂક્યા. શ્વાસમાંથી સિગારેટની કડક સુગંધ આવી. એણે પૂછ્યું, કઈ વિદેશી સિગારેટ પીવો છો? સોરી, હું બ્રશ કરી આવું, કહેતા એમણે અલગ થવા કર્યું, પણ શક્ય ન બન્યું. હવે એ કોમળ ભુજ પાસમાં હતા. એણે સાહેબને સાહી હળવેકથી બરસાતી તરફ માંડ્યા. દૂર સુધી પથરાયેલી વનરાજીમાંથી ગળાઈને આવતો પવન હવે ધીમું ધીમું ગરજતો હતો. સાહેબે સ્વિચ ઓન કરી. નર્યું દૂધિયું લાઇટ રૂમ વચ્ચેના ગોળ પલંગ પર બિછાવેલી દરિયાઈ ફીણ જેવી ચાદર પર ઢોળાયું. એણે કુર્તાના બટન ખોલ્યા અને છાળ પકડી ઊંચું કર્યું. સાહેબે હાથ ઊંચા કર્યા. હેંગર પર કુર્તું ટાંગી એ પાછી ફરે એની રાહ જોતા સાહેબ હવે પલંગની કિનારે હાથમાં રીડિંગ લેમ્પની પીલો સ્વિચ પકડીને બેઠા હતા. છતની લાઇટ બંધ કરી ફંફોસતા ફંફોસતા એ સાહેબ પાસે પહોંચી. તોય રીડિંગ લેમ્પ ન થયો એટલે એનામાં ઊંડે વસતી સ્ત્રીએ કાનમાં ફૂસફૂસાહટ કરી પૂછ્યું, જેનો ઉત્સવ આજે યોજ્યો છે એ શરીરને મન ભરીને જોવું નથી તમારે? તમારું નિમંત્રણ લોભામણું છે, પણ લાઇટ કરું ને તમે મારા રીછ જેવા આ કાળા ઘૂંચડા ભર્યા વાળથી? તમને પુરુષોને એમાં ખબર ન પડે. તમારું અમને શું ગમે અને શું ન ગમે એની કલ્પના કરવામાં તમે લોકો કાયમ નાપાસ જ થવાના. આવી મર્દાનગી ભરી છાતીમાં મોં સંતાડવાનું સુખ તમે ક્યાંથી જાણો? તમને વાત કરતા ખાસું આવડે છે. એ તો કદાચ આજે જ આ સ્થળ, સમય અને તમારો સંગ બધા ભેગા મળીને અંદર બહાર બદલી નાખીશ. હવે જાંઘ વચ્ચે બચકા ભરાતા હતા એને થયું એના મનની માહોલતા હમણાં કડળ ભૂસ કરતી તૂટી પડશે અને જલ્પુના પપ્પા નહીં જ માને. પ્રમોશનનો ઓર્ડર મળ્યો છે ને, આમેય એમનું એવું જ. એકવાર મન થયું એટલે. જલ્પુ એકવાર રાતે અણધારી જાગી ગઈ હતી. પોતે ડાબે હાથે એના ઘોડિયાની દોરી ખેંચવા માંડી પણ એ રોવે ચડી હતી. એ હિંચકો નાખતી રહી, જલ્પુ રોતી રહી ને તોય એના પપ્પા હેઠા ન ઉતર્યા તે ન જ ઉતર્યા. અરે અરે પણ આમ. સાહેબે લાઇટ ન કરી એટલે પીલો સ્વિચ ફંફોસી પોતે કરી. એની વિશાળ છાતી પર માથું ટેકવી એ સૂઈ ગઈ. સાહેબની આંગળીઓ એને પસવારતી રહી. ખભાથી નીતબ લગી. હળવેકથી એ નીચે સરી. એમની બાજુમાં લપાઈને કમર તળેથી આંગળી સરકાવી એમને ઉપર લેવા કર્યું. ખ્યાલ આવતા એ પણ જાતે લગીર ઉચકાયા અને હોઠ. હવે જલ્પુના પપ્પા હમચી ખૂદતા હતા. હમણાં હમણાં એને થયું, શું કરે તો આ અસહ્ય યાતનામાંથી છૂટી જવાય. અચાનક એને સૂજી આવ્યું. એ શબવત થઈ ગઈ.